તારીખ 28/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 277 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 222
પ્રશ્ન 277 પાનું 162 પહેલા શ્રદ્ધામાં આ વાત બેસાડતા જવી જોઈએ, આ વાત એટલી શું જે જ્ઞાની કહે છે તે વાત. સમાધાન, પહેલા બુદ્ધિપૂર્વક શ્રદ્ધામાં બેસાડે. શ્રદ્ધા એટલે વિશ્વાસ, શ્રદ્ધા એટલે અહીંયા ઓલી સમ્યક શ્રદ્ધા નહીં, શ્રદ્ધા એટલે જ્ઞાનની વાતમાં વિશ્વાસ આવવો જોઈએ. બુદ્ધિપૂર્વક એટલે સમજણપૂર્વક આવવો જોઈએ, અને સમજણ વિશ્વાસ અને સાથે જો પોતાના આત્મકલ્યાણની ભાવના ભળે તો મક્કમતા ઊભી થાય કે આ માર્ગ હવે છોડવો નથી. ભલે ગમે તેમ થાય, ગમે તેમ થાય એટલે શું, ઉદય કોઈ ઉલટા સુલટા આવે, કોઈ અનુકૂળતાઓના ઉદય આવી જાય, કોઈ પ્રતિકૂળતાના ઉદયો આવી જાય, ગમે તે થાય, આ માર્ગ છોડવો નથી. ઉદય એવા આવે કે માર્ગ છોડાવે એવા આવે છે ને, તો પણ માર્ગ છોડવો નથી. એમ પહેલા બેસાડવું જોઈએ, બેસાડવું જોઈએ એટલે એમ બુદ્ધિપૂર્વક સમજે, વિશ્વાસ કરે, ઉપરાંત ભાવનામાં આવે તો મક્કમતા આવે. ભાવના શું કરે, મક્કમતા લઈ આવે. કે હું આ ચૈતન્ય છું, હું આ જાણનારો છું, હું જાણનારું એક તત્વ છું, કોઈનો કાંઈ નથી. શું જાણનારું એક તત્વ છું એટલે આ જગતનું સૌથી જુદું નિરાલંબ તત્વ છું. આકાશમાં ચંદ્ર અને સૂર્ય ભ્રમણ કરતા દેખાય છે, પદ્ધર છે ને, ટેકો નો ટેકો એને હેઠે નથી પડી જતા, કે નીચે ખાલી જગ્યા છે તો હેઠે નથી પડી જતા. એમ હું આ જગતનું એક નિરાલંબ તત્વ છું, જાણનાર તત્વ છું. મારા અસ્તિત્વ સ્વભાવથી હું ટકી રહ્યો છું, મારી જીવત્વ શક્તિથી હું જીવી રહ્યો છું, કોઈનો કાંઈ નથી. માટે આ માર્ગે ચાલતા કોઈને ખરાબ લગાડવું, સારું લગાડવું એ પ્રશ્ન રહેતો નથી. મારો પ્રયોજન, મારો હેતુ આ માર્ગે ચાલવાનો છે, બીજાના પરિણામનો કરનારનો કરતા હરતા હું નથી, કે બીજાના પરિણામની મારી કોઈ જવાબદારી રહેતી નથી. સૌ સૌની યોગ્યતા પ્રમાણે પરિણામો, એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. આપણે માત્ર ભાવના ભાવીએ કે સૌનું કલ્યાણ થાવ, કોઈ ગમે તેમ પરિણામો પણ એનું કલ્યાણ થાવ એ આપણી ભાવના હોય, જવાબદારી આપણી નથી. આપણા કારણે કોઈ એમ પરિણમે છે એવું નથી, એમ ખરેખર નથી. પરિણમે છે એની યોગ્યતા અનુસાર, જેવી એની યોગ્યતા છે એમ પરિણમે છે. એનું નામ હું જાણનારું એક તત્વ છું, એમાંથી એ નીકળે છે. હું જાણનારું જગતનું એક જુદું તત્વ છું. જાણવું 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 નગ 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 ન પણ મારું પરિણમનમાં ચાલે છે. જ્ઞાન સ્વભાવી હોવાથી સહજ મારે ખરેખર કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી. રસ્તામાં વાત ચાલી કે જેને આપણે મારા કહીને વાલ કરીએ છીએ, પ્રીતિ કરીએ છીએ, માયા કરીએ છીએ અને મમતા અથવા પોતાપણું મુકાતું નથી, એ ગઈકાલે મારા હતા. મારા એટલે મારનારા, મારા નથી રોકતા ઉપારી આપીને કોઈ આનું ખૂન કરી આવજે. શું ત્રીજા જાય ત્યાં પાછળ પાછળ એ ફરતો હોય, લાગ જોઈને ખૂન કરી નાખે, મારવા માટે પાછળ ફરતો હોય. એવો જે મારો છે એને આજે તું ગળે વળગાડસ કે આ મારા. પર્યાય બદલાઈ ગઈ છે તને ખબર નથી, પણ પાછો એ કાલે તને મારવા આવશે. ગઈકાલે મારતો હતો, આજે તું ગળે વળગાડસ ને કાલ પાછો મારશે. તાર કરવું એમ કરો ને, અને નહીં મારવા આવે તો એ તે જે તે મારાપણું કર્યું એને તને તો માર્યો જ છે. તે મારાપણું કર્યું એને તો તને અત્યારે જ માર્યો છે, કાલની વાત પછી. હવે એ તો આગળ પાછળનું પિક્ચર તો એક વખતે દેખાડવાનું કે તું અત્યારે મારાપણું કરીશ, મૂર્ખામી કરીશ, શું કરીશ, તારું અહિત કરીને તું રાજી થાશો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો, કોળમાં વર્ષે લખ્યું. બિલકુલ કોઈનું નિમિત્તત્વ નથી. તીર્થંકર ભગવાન સમોસરણમાં બેઠા હોય અને મનમાં વિરુદ્ધ પરિણામ વિરોધના ચાલતા હોય, એ સમોસરણમાંથી મરીને પાછું નરકે જાય. સર્વજ્ઞનો વિરોધ થઈ ગયો છે ભાવમાં, ભલે બારમાં ન કરી શકાય. સમોસરણ બાર જઈને બારમાં કરે, સમોસરણની અંદર ન કરી શકાય. ફળ તો ભાવનું છે, નરકે જાય. તો સર્વજ્ઞ ભગવાન નરકમાં જવામાં નિમિત્ત થયા કે ન થયા? 363 અન્ય મત ઉગ્યા, એ લોકોએ પોતાના સંપ્રદાયો ચલાવ્યા. એ સંપ્રદાયના વડા નિગોદમાં જવાના. ક્યાં જવાના? નિગોદમાં જશે. કુંકુંદ અત્યારે ગાથા લખી ને, વસ્ત્રનો એક તાણો વાણો રખીને સાધુપણું મનાવે તે નિગોદમાં જશે. હવે એ પાછા યમ નિયમ સંયમ પાળવા વાળા, એના માટે ભવિષ્ય માખ્યું કે આ નિગોદમાં જશે. કેમ કે ઉન્માર્ગને એ ચલાવે છે અને અનેક જીવોને ઉન્માર્ગની અંદર એ નાખવામાં નિમિત્ત પડે છે. સન્માર્ગે ચાલનારા કોઈની ખરાબીમાં નિમિત્ત નથી. ઉન્માર્ગે ચાલનારા નિમિત્ત ગણો તો બરાબર છે, સન્માર્ગે ચાલનારા કોઈ નિમિત્ત છે જ નહીં. તો ઉલટા આચરણ નહીં હોના ચાહિએ, ઉલટા આચરણ મેં એવું બાત નહીં લાગુ પડતી. અમારા ઉલટા આચરણ એસા નહીં હોના ચાહિએ કે ઉલટા મેં કોઈ નિમિત્ત પડે. બાકી અમારા સુલટા આચરણ કિસી કો ઉલટા મેં નિમિત્ત પડતા હોય એવું બાત હૈ નહીં. व्यवहार कथन है तो व्यवहार कथन है, लेकिन उसमें अपने को तो सिद्धांत सरलता से लेना है। सिद्धांत को सरलता से लेना है कि हमको उल्टा नहीं जाना है, इसलिए बाकी निमित्त का मतलब ही है कि कुछ करता नहीं, निमित्त का स्थान वही है कि वो कुछ करता ही नहीं। હું જાણનારું એક તત્વ છું, જગતના બધા તત્વો છે તેમાં હું શાશ્વત શુદ્ધાત્મ તત્વ છું, જગતના બધા તત્વો છે એનાથી ભિન્ન, બધા પદાર્થો છે એનાથી ભિન્ન, સર્વથી સર્વથા ભિન્ન, હું એક શાશ્વત શુદ્ધ આત્મા જ્ઞાનમય તત્વ છું, જ્ઞાનથી જુદો પડું છું। જ્ઞાનમય લેવાનું કારણ શું છે? જ્ઞાનથી હું, મારા જ્ઞાનથી હું જુદો અનુભવમાં આવી રહ્યો છું, મારામાં કોઈ કલંક નથી, જુઓ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ પવિત્ર છે આત્મા। કેમ? તો કોઈની સાથે એનું ભળવું હળવું મળવું કાંઈ થતું નથી, કોઈનો સ્પર્શ થતો નથી, વસ્તુ ભિન્ને ભિન્ન રહી જાય છે। મારામાં કોઈ કલંક નથી એવું જે શ્રદ્ધા બળ, એ પર્યાયના કલંકને મટાડનારું છે, પર્યાયના કલંકને મટાડનારું છે। મારામાં કોઈ કલંક નથી, મારામાં મેલ નથી, એવો હું શુદ્ધ આત્મા છું, એવો હું શુદ્ધ આત્મા છું। શુદ્ધ શું છે? કંઈ મારામાં કંઈ કોઈનું એડલ્ટ્રેશન મિશ્રણ થયું જ નથી, અનંતકાળ પ્રચુર કષાય કલંકની વચ્ચે નિગોદ માર્યો છું, જ્ઞાન એવું ને એવું શુદ્ધ છે, જ્ઞાન છે એવું ને એવું શુદ્ધ છે, જ્ઞાન શુદ્ધ છે એમ, કહ્યું કે આત્મા શુદ્ધ છે, અસંગ તત્વ છે ને, નિર્લેપ તત્વ છે, લેપાતું નથી। અનંત કાળ ગયો તો પણ આ સ્વરૂપની વાત બેસાડવાની છે શ્રદ્ધામાં અને ભાવનામાં, કેમ કે એ સ્વરૂપનો વિષય છે, ભાવનાનો વિષય છે, પહેલેથી છેલ્લે સુધી આત્મા આત્મ સ્વરૂપ છે એ ભાવનાનો વિષય છે, આત્મભાવના ભાવતા જીવ લહે કે ભાવના, એવું અનંતકાળ ગયો તો પણ હું સ્ફટિક રત્ન જેવો નિર્મળ છું, સ્ફટિક રત્નમાં ગમે એટલી જાય પડે કેટલો મેલો થાય નહીં, કોઈ એને કાદવમાં નાખી દે કેટલો મેલો થાય, ગંદકી અંદર ઉતરી જાય કે ન ઉતરી જાય, ન ઉતરે। અનંતકાળ ગયો તો પણ હું સ્ફટિક રત્ન જેવો નિર્મળ છું, પછી દ્રષ્ટિ પોતાના તત્વને ઓળખીને જામી જાય, આમ બુદ્ધિપૂર્વક વિશ્વાસ કરે ભગવાનની વાતનો, ભાવના ભાવે સ્વરૂપને, અને ભાવના ભાવતા પછી ઓળખાણ સુધી આવે। ક્યાં વાત લીધી પાછી? કે પછી દ્રષ્ટિ પોતાના તત્વને, દ્રષ્ટિ જામી જાય ક્યારેક, ઓળખાણ કરે ત્યારે, ઓળખીને જામી જાય, ઓળખ્યા વિના દ્રષ્ટિ જામે નહીં, ઓળખાણથી મહિમા આવે। એટલે સમજો સંમત કર્યું. સમજવા બેઠો દર્શનમાં ભેટો, સંમત કર્યું ઓર દર્શનમાં ભેટો, ભાવના કરી ઓર દર્શનમાં ભેટો, ઓળખાણ કરી ઓર દર્શનમાં ભેટી ગયો. પછી આ દ્રષ્ટિ જામશે ત્યારે દર્શનમોનો અભાવ થઈ જશે. ટૂંકું કરી નાખ્યો, બાકી વચ્ચેના સ્ટેજ ઇન્ક્લુડ છે એમ સમજી લેવું. જામી જાય તો નિર્વિકલતા પ્રગટ થાય, એટલે કે સ્વાનુભવ પ્રગટ થાય અને સમ્યક દર્શન પ્રગટ થાય. સ્ફટિકમાં જેમ લાલ પીળા રંગો દેખાય તે બધા ઉપર ઉપરના છે, પાસે જવા જેવા રંગીન પદાર્થો આવે એવો એવો સ્ફટિક દેખાય, સ્ફટિકની અવસ્થા જેવી થઈ જાય લાલ પીળીઓ, પ્રદેશે પ્રદેશે લાલ પીળા પણ દેખાય. હા, ઉપર ઉપરનું છે એમ કે શું છે, સાવ ઉપર ઉપરનું છે. એટલે કેમ કે પારદર્શકતા અંદર એમ ને એમ છે અકબંધ. ઘણો કાળ કાળું કપડું બાજુમાં પીડ્યું રહે અને ઘણો કાળ સ્ફટિક કાળો દેખાય તો એની પારદર્શકતાને હાનિ પહોંચે કે ન પહોંચે, કે ન પહોંચે. અરીસામાં પ્રતિબિંબ પીડ્યા જ કરે, શું અરીસામાં પ્રતિબિંબ પીડ્યા જ કરે, તો અરીસો ઘસાઈ જાય કે ન ઘસાઈ જાય, કે ન ઘસાઈ જાય. બસ એવું આત્માનું થાય, રાગ દ્વેષ અને પર પદાર્થોના પ્રતિબિંબો પડે છે, શું થાય છે, ચૈતન્ય અરીસો ઘસાય કે ન ઘસાય, કે કાંઈ નહીં, ડેપ્રિસિએશન આવે કે ન આવે, કાંઈ ન થાય. પોતાની શુદ્ધત્વ શક્તિ છે આ, શું છે આ, પોતાની શુદ્ધત્વ શક્તિ છે અને એ અનશુદ્ધત્વ શક્તિ અનંત છે. કેમ કે અનંત પદાર્થોનો સંયોગ કરે છે, અનંતા કષાય ભાવોનો સંયોગ કરે છે, છતાં શુદ્ધત્વ એમને એમ છે. જુઓ જ્ઞાન સામાન્ય એકાંત શુદ્ધ, શું જે વેદન સ્વરૂપ અનુભૂતિ સ્વરૂપ એવું જે જ્ઞાન સામાન્ય છે એ એકાંત શુદ્ધ છે. એ અનુમાનનો વિષય નથી પણ પ્રત્યક્ષ કરવાનો વિષય છે. એકાંત શુદ્ધ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છે, કેમ કે પોતે વેદન સ્વરૂપે છે અને વેદન પ્રત્યક્ષ હોય. વેદનનું અનુમાન કરવાનો સવાલ ઊભો થતો નથી, કોઈ કોઈના ઘરમાં વેદન થતું નથી, પોતામાં વેદન થાય છે. શું એમ સ્વરૂપની ભાવના ભાવવી જોઈએ કે હું એકાંત શુદ્ધ પ્રત્યક્ષ સ્વસંવેદનમય તત્વ છું, અનુભૂતિ મય તત્વ છું. એટલે તો દર્શનમાં ઘટાને કઈ યોજના હૈ, પૂરી કી પૂરી, પૂરી કી પૂરી યોજના હૈ કે દર્શનમાં કેસે યથાર્થ રૂપ છે ઘટે. રિસર્ચ કરતા કરતા કેવી સરસ વાત આવેલી છે, આ યોજના છે. નહીતર ચાર ગુણ સ્થાન થી 14 ગુણ સ્થાન મોક્ષ માર્ગ ની યોજના છે, પણ મોક્ષ માર્ગે છેડ્યા પછી તો કઈ વાંધો નથી, તુષ્માસ ભીન વાળા તે કેવળ જ્ઞાન પામી જાય છે. જે વિટમણા છે ને અનંત કાળ કાઢે છે એ તો એ પહેલા ગુણ સ્થાનમાં કાઢે છે, અને પહેલા ગુણ સ્થાનમાં એવી યોજના આવે કે ચોથા ગુણ સ્થાન સુધી પહોંચી જાય તો એ રસ્તો પકડી લે. એક વખત લાઈને ચડી જાય પ્રેમ
મોક્ષ માર્ગ સુધી પહોંચી જાય.
પછી તો ધોરી રાજમાર્ગ છે, પછી તો સ્પીડ આવી જશે. જેમ નાના હાંકડા માર્ગમાં સ્પીડથી ન ચાલી શકે, આંકો ચૂકો હાંકડો હોય, પણ હાઈવે ઉપર પહોંચે પછી જવા દે. એવી વાત છે. એટલે એ એક જિજ્ઞાસાનો વિષય હોવો જોઈએ મુમુક્ષ જીવને, કે મોક્ષ માર્ગ તો વ્યવસ્થિત છે, પણ મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટેની કોઈ વ્યવસ્થા છે કે નહીં, એની વ્યવસ્થિત યોજના હશે કે નહીં હોય, એની ખોજ ચાલવી જોઈએ. તો એ શું છે કે એ સંબંધીના મુમુક્ષુ ભૂમિકાના જ્ઞાની પુરુષોના અનુભવના જે વચનામૃતો આવે એનું કોઓર્ડિનેશન કરે, અને કોઓર્ડિનેશન કરીને એ યોજનામાં પ્રવેશ કરે અને પાર પામી જાય. શું કહે છે કે જેમ લાલ પીળા રંગો સ્ફટિકમાં દેખાય તે બધા ઉપર ઉપરના છે, તેમ મારામાં બધા વિભાવો થાય તે મૂળ સ્વભાવમાં નથી. એના ફોટા પડે છે જ્ઞાનમાં, એના ફોટા પડે છે, બીજું કાંઈ નથી. ક્રોધને જાણનારું જ્ઞાન ક્રોધથી જુદું છે. જેની સત્તામાં, જેની હૈયાતીમાં ક્રોધ જાણવામાં આવે છે કે આ ક્રોધ થયો, એમાં ક્રોધ નથી. એમાં ક્રોધ નથી, ક્રોધથી બહાર છે. એ બહાર છે એ જોઈ નથી શકતો, ને અંદર ફોટો પડે છે એટલે એને ભ્રાંતિ થાય છે કે મારામાં છે. લ્યો અહીંથી ભૂલે છે, અહીંથી એ જાણનાર તત્વને, ભિન્ન જ્ઞાન તત્વને ભૂલે છે. વિભાવમાં તન્મય થઈને પરિભ્રમણ વધારે છે, આ પરિસ્થિતિ થાય છે. હું સ્ફટિક જેવો નિર્મળ છું, ત્રણેય કાળે હું સ્ફટિક જેવો નિર્મળ ચૈતન્ય રત્ન છું. અંદર ચમકે છે ચૈતન્ય રત્ન, અંદર ચમકે છે જ્ઞાનના ચમકારા. જોઈ લ્યો અંદર ચમકે છે, પ્રતિ સમય ચમકે છે. ત્યાંથી નિર્મળતાને માપો, ત્યાંથી સુખ સ્વભાવને માપો, ત્યાંથી જ્ઞાન સ્વભાવને માપો. આમ તો શું છે, ભાવભાષણમાં તો આપણે તો છેલ્લા પ્રકરણમાં લીધું છે બધું, નિર્ભાન દર્શનની કેડીમાં ભાવભાષણમાં સ્વતંત્રતા પૂરી દેખાય છે, સ્વાધીનતા પણ પૂરી દેખાય છે. કેમ કે અનેક વિભાવોની વચ્ચે રહીને હું શુદ્ધ કેમ રહ્યો, કેમ કે હું સ્વતંત્ર છું. સ્વતંત્રપણે હું શુદ્ધ રહ્યો ને, એનો અર્થ એ કોઈ વિભાવ ભાવે મને મલિન કરી શકતું નથી. બીજા નિમિત્તો તો મને મલિન કરે એ સવાલ જ ઊભો થતો નથી, પણ કોઈ વિભાવ ભાવ પણ મારા શુદ્ધ જ્ઞાન તત્વને મલિન કરી શકતો નથી. એવી મારી સ્વતંત્ર શુદ્ધત્વ શક્તિ છે. શુદ્ધત્વ શક્તિ તો અનંતી છે, પણ પૂરેપૂરી સ્વતંત્ર છે, કોઈથી પરાધીન થતી નથી. એટલે કોઈની દીનતા કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી, કેમ કે મારે કોઈની તાબેદારીનો સવાલ ઊભો થતો નથી. શક્તિ હોય તો એને શક્તિ કહેવી કેમ, એને શક્તિનું નામ ન આપવું જોઈએ ને.
શક્તિ સ્વતંત્ર જ હોય, એને શક્તિનું નામ કેમ દેવાય? જ્યાં પોતાની પૂરેપૂરી સ્વતંત્રતા અને સ્વાધીનતા જુએ ત્યાં નબળાઈ બધી ચાલી જાય. હે, મને આના વગર નહીં હાલે, એ બધું વિયું જાય, આધાર બુદ્ધિ છૂટી જાય. જગતનું હું એક સ્વતંત્ર જ્ઞાયક તત્વ છું, એટલે હવે મારે કોઈની દીનતા કરવાનો પ્રશ્ન રહેતો નથી. સમર અધિકારમાં આચાર્ય મહારાજે કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય બંને આચાર્યો આધાર આધેય પણ નથી ત્યાંથી ભેદ જ્ઞાન કરાવ્યું છે. ભેદ જ્ઞાન ક્યાંથી કરાવ્યું છે? આધાર આધેય પણ નથી. એનો આશય એ છે કે જે જીવ ભેદ જ્ઞાન કરે છે તેની આધાર બુદ્ધિ તૂટે છે. પહેલી વહેલી એની આધાર બુદ્ધિ તૂટે છે. આધાર બુદ્ધિ તૂટી એટલે કરતા બુદ્ધિ ને પોતાપણાની બુદ્ધિ પણ અને સુખ બુદ્ધિ પણ ગઈ. ક્રોધના પ્રદેશ જુદા અને જ્ઞાનના પ્રદેશ જુદા. જયચંદજીએ ત્યાં સુધી લખ્યું ભાવાર્થમાં, પ્રદેશ ભિન્નતા લઈ લીધી એમણે. જો પ્રદેશ ભિન્નતા ન હોત, એક પ્રદેશમાં થાય છે એટલે તો એ નાશ થતા પ્રદેશનો નાશ થઈ જશે, એનો નાશ થતા પ્રદેશનો નાશ થઈ જશે. પણ એમ તો પ્રત્યક્ષપણે જોવામાં આવતું નથી. આમ છે ને, સ્ફટિકનો દ્રષ્ટાંત બહુ બેસે છે. પંચાધ્યાયમાં શાસ્ત્રકારે 26 દ્રષ્ટાંત આપ્યા છે આત્માને સમજાવવા માટે. એમાં સમુદ્ર છે, પાણી છે, સ્ફટિક છે, અરીસો છે, સૂર્ય છે, આ તો થોડાક યાદ છે, બીજા ભાગમાં છે. કેટલા આપ્યા છે? 26 દ્રષ્ટાંત. હિંમતભાઈ પંડિતજીને એક વાર પૂછ્યું હતું, આપણે વહીવટ હાથમાં લીધો ને ત્યારે ગયા હતા એક દિવસ, પંચાધ્યાયનો અનુવાદ કરો ને, ગુરુદેવને સંતોષ નથી થતો. પાંચેક જણાએ અનુવાદ કર્યો છે, સરનારામને એ બધાએ થઈને, મખનલાલજીને, ગુરુદેવનો કોઈને અનુવાદથી સંતોષ થતો નથી. તમારા કામથી સંતોષ થાય, ગુરુદેવને તો બહુ મોટું કામ થઈ જાય. શું બહુ ધ્યાત્મનું અને દ્રવ્યાનું યોગનો બહુ ઉચ્ચ કોટીનું શાસ્ત્ર છે, ગ્રંથાથી રાજ કહેવાય છે પંચાધ્યાયી. તો મતલબ કે આત્મીયતા ઘણી હતી, બહુ પેટ ખોલીને વાત કરી તેમણે. કેમ એ જે ઘણી વાતો મને સમજાતી નથી, કે એમાં તો ગુરુદેવ બિરાજે છે, ન સમજાય તો પૂછી પૂછીને આપણે કરવામાં શું વાંધો, આપણે તો અનુવાદ કરવો. પછી એમણે આ વાત કરી કે આજે 26 દ્રષ્ટાંત છે ને આત્માને સમજાવતા, આત્માને યથકિંચિત ઉપમા મળે છે અને પૂરેપૂરી ઉપમા નથી મળતી, કેમ કે આત્મા સમુદ્ર જેવો ઊંડો છે, પણ સમુદ્રને તો તળિયું છે, આત્માના સ્વભાવને ક્યાં તળિયું છે? દરેક ઉપમાને મર્યાદા છે, પણ સિદ્ધાંતને મર્યાદા નથી. ઉપમા મર્યાદિત વાત છે, સિદ્ધાંત ત્યાં મર્યાદામાં સમાવેશ પામતો નથી. પણ કોઈ એક વ્યૂ પોઈન્ટથી એનું પડખું સમજાવે છે. તો કે મને 26 દ્રષ્ટાંત જ સમજાતા નથી, એમ કહેતા ન સમજાય તો પૂછીને પણ આપણે કરી શકીએ ને કામ, તો સારું થાય. તો એ પછી મને ન સમજાય એટલે મને વિકલ્પ બહુ વધે છે. ટેન્શન ઊભું થઈ જાય છે. શું થાય છે? ટેન્શન ઊભું થઈ મારા પરિણામ બગડવા માંડે. તો ન કરે, અનુવાદ કરતાં પરિણામ સુધરે તો કરાય, બગડે તો ન કરે. પછી મેં વાત છોડી દીધી. પ્રેશરમાં એ ઘણું આવ્યું હતું. મને બહુ ઈચ્છા હતી કે પંચાધ્યાયીનો અનુવાદ થાય તો સારું. દિગંબર સાહિત્યનો બહુ જ સારું શાસ્ત્ર છે. લખનાર ગમે તે સમર્થ પુરુષ છે. શાસ્ત્ર લખનાર 1700 ઉપરાંત ગાથાઓ લખી છે બે ભાગને થઈને. કોઈ સમર્થ પુરુષ છે પણ ગજબની વાતો લખી છે. એમના સામાન્ય બુદ્ધિવાળાનું કામ નહીં. પંચાધ્યાયી વાંચવાનું સામાન્ય બુદ્ધિવાળાનું કામ છે. બહુ ઊંડા વિચારક હોય એનું કામ. અને જે શૈલી છે એમની બહુ તાર્કિક શૈલી પણ એટલી છે, વિજ્ઞાન પણ એટલું સ્થાપ્યું છે. અગુરુ લઘુ ગુણને સ્થાપીને સર્વજ્ઞને સ્થાપ્યા, ત્યાંથી તો શાસ્ત્ર શરૂ કરે છે. સર્વજ્ઞને સ્થાપીને અધ્યાત્મ પણ એટલું જ ભેર્યું છે. વિજ્ઞાનની સાથે સાથે દ્રવ્યાનુયોગની સાથે અધ્યાત્મમાં ખાસ કરીને એમણે મુમુક્ષુની ભૂમિકા અને મુમુક્ષુની ભૂમિકાથી આગળ વધીને સમ્યક દર્શન પ્રાપ્ત થાય એ જ્ઞાન દશાની ભૂમિકા એની ચર્ચા વધારે કરે છે. મુનિ દશાને કેવળ જ્ઞાનની બધી ચર્ચા એટલી નથી કરી જેટલી આ બે વાત કરી છે. એ દ્રષ્ટિએ પણ મુમુક્ષુને ઉપયોગી છે. પણ અઘરું શાસ્ત્ર છે, નાનું નાનું ઘણું છે. નહીં, અનનોન છે. કોઈ વ્યક્તિએ પોતાનું નામ આપ્યું નથી. હજી સુધી કોઈને ખબર નથી કે ખરેખર એના રચનારા કોણ છે. બે જણ માટે અનુમાન થાય છે. એક ભગવાન અમૃતચંદ્ર આચાર્ય માટે લોકો અનુમાન કરે છે અને એક પંડિત રાજમલજી માટે અનુમાન કરે છે. પ્રષ્ટિકાવાળા એ કોને કર્યું છે ખબર નથી. અનુમાનિત છે. અનુવાદ કરવામાં તો બહુ સમય બહુ જોઈએ અને પાછળ બધું મૂકીને લાગવું પડે. પછી સ્વાધ્યાયનો સમય ન રહે. હા, પણ એમાં શું છે, થોડી સંસ્કૃત ડિક્શનરીઓ વસાવવી પડે છે. એની શબ્દ સંસ્કૃત શબ્દકોશ વસાવવા પડે અને બહુ ઉપયોગ દેવો પડે. કેમ કે આશય ફેર ન થવો જોઈએ જાય અનુવાદ કરતા. અધ્યાત્મ શાસ્ત્રોનો અને ધાર્મિક શાસ્ત્રોમાં લૌકિક સાહિત્યને લિટરેચરની જેમ લિટરલ ટ્રાન્સલેશન કરવું પતી જાય એવું નથી. તમને લખનારનો આશય મેન્ટેન થવો જોઈએ. એમાં એટલો ઉપયોગ દેવો જોઈએ, એટલો ઉપયોગ દેવો જોઈએ કે પછી વચ્ચે બીજો વિષય લેવાય નહીં. સ્વાધ્યાય બધા બંધ કરી દેવા પડે. પછી થિંકિંગ બીજું ન ચાલવું જોઈએ. એમાં ને એમાં જ ઉપયોગ રેમાં કરે તો જ કામ થાય સરખી રીતે. પહેલાં તો વ્યવસાયમાં હતા ત્યારે તો થવાની શક્યતા નહોતી. કેમ કે તો ધંધામાં માથું મારવું પડે એટલે નકામું જાય. હવે નિવૃત્ત છે તો થાય પણ એ બધું બંધ કરીને બેસવું પડે. હા, એક વાર તો કેટલો ટાઈમ લાગે કઈ કહેવાય નહીં. ઓછામાં ઓછા 2-3-4 વર્ષ નીકળી જાય. મિનિમમ 2 વર્ષને વધુમાં વધુ 4 વર્ષ લાગી જાય. એ રાત બી કામ કરો ત્યારે. રાત બી એટલે હું કે ચાઈને રાતે ઉજાગરા કરવાનું નહીં પણ એ વિચાર ચાલતા હોય એટલે ઊંઘ ન આવે. પછી લખવા બેસી જાવ એટલે રાતે લખાય ને દિવસે લખાય ને ક્યારે લખાય કેટલું લખાય એનું કાંઈ એનો ટાઈમિંગ ન હોય. એનો શિડ્યુલ ન રહીએ પછી કાંઈ કોઈ વાતમાં શિડ્યુલ ન રહીએ. કામ જ એ ટાઈપનું છે. સાધારણ વાત નથી. ન થાય એવું નથી. મહેનત કરીએ તો થાય પણ એ બહુ મહેનત માગે, બહુ ઉપયોગ માગે, બહુ વખત માગે. કોકે કોક ગાથા ને અર્થ ઠીક કર્યા, કોક પાંચ 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 જણાએ કર્યું છે અત્યાર સુધી, કોઈ કઈક ક્યાંક ઠીક કર્યું છે, ક્યાંક ઠીક નથી કર્યું, કોઈ ક્યાંક ઠીક કર્યું છે, ક્યાંક ઠીક નથી. એ પાંચે પાંચ ગ્રંથ હારે રાખવા દે ને, એ લોકો કોને શું વ્યૂ પોઈન્ટ અપનાવ્યો છે, શબ્દકોશ શું કહે છે, શાસ્ત્રકારનો આશય શું કહે છે, બહુ વિચારવું પડે, બહુ વિચારવું પડે. લિટરલ ટ્રાન્સલેશન કરવાનો અર્થ નથી, બાકી સંસ્કૃત બહુ અઘરું નથી પાછું, એટલે થઈ શકે. અમરચંદ્રાચાર્યની પ્રવચન સારનો અનુવાદ કરવો એટલો થઈ શકે, મારા બહુ વિદવત્તા પણ છે આમાં, એટલું આમ સંસ્કૃત સિમ્પલ છે, ક્યાંક ક્યાંક છે અઘરું છે, પણ કોક કોક ગાથા પર આમ સિમ્પલ છે. લિટરલી બી એક્ઝેક્ટ નહીં હોય. સંસ્કૃત ભાષામાં એક શું તકલીફ છે, ગ્રામરની. એક ગાથાની અંદર જે જે વિશેષણોનો ઉપયોગ કર્યો હોય, એ વિશેષણ તમારે કોની સાથે લગાડવું છે એ બહુ સહેલી વાત નથી. લખનારનો અભિપ્રાય તમને પકડાતા આવડવું, પકડતા આવડવું જોઈએ કે આ વિશેષણ કર્તા સાથે જાય છે, કર્મ સાથે જાય છે કે ક્રિયા સાથે જાય છે. હું સમુદ્રનું દ્રશ્ય જોઉં છું, હવે સુંદર શબ્દ એક આપણે વિશેષણ દઈએ, કારણ કે એમાં શું છે કે કર્તા કર્મ ક્રિયાપદ વિશેષણો તમે ગાથામાં ગમે ત્યાં મૂકીને વાપરી શકો એવી છૂટ છે. એટલે વિશેષણ ગમે એ શબ્દ પાસે લખ્યું હોય તો એને જે એનું વિશેષણ છે એવું કાંઈ નથી, કે જે શબ્દ પાસે વિશેષણ લખ્યું હોય. હું સુંદર સમુદ્ર જોઉં છું તો ગુજરાતીમાં આપણે એમ કહી શકીએ ભાઈ સમુદ્રનું વિશેષણ સુંદરતા છે, પણ સંસ્કૃતમાં એવો નિયમ નથી. એમાં હું સુંદર છું, સમુદ્ર સુંદર છે કે મારી ક્રિયા સુંદર છે એ કાઢવું મુશ્કેલ પડે સંસ્કૃતવાળા. એવા એક ગાથામાં અનેક વિશેષણો વપરાના હોય. જુદા જુદા વિદ્વાનો જુદો જુદો અર્થ કરે છે, એનું કારણ આ છે. કોઈ ક્યાંક લગાડે છે, કોઈ ક્યાંક લગાડે છે, કોઈ ક્યાંક લગાડે છે. એવું વાત સાધારણ નથી વાત.
નહીં
સબ વિદ્વાન નું વિદ્વાન કહીએ, જ્ઞાનિકા નહીં. સોમચંદભાઈએ કર્યો છે, ગુરુદેવને સંતોષ નથી. મિત્ર એ દરમિયાનમાં સોનગઢ રહીને કર્યો છે અમે, પણ થોડાક સ્વચ્છંદી તો હશે એવું લાગે છે. હા, પછી તો ગુરુદેવ વિરુદ્ધ થઈ ગયા હતા, ગુરુદેવથી વિરુદ્ધમાં પડી ગયા હતા, વિરોધ કરતા હતા. એટલે પહેલેથી અંદરમાં સ્વચ્છંદ હશે, એટલે અમુક બાબતમાં ગુરુદેવની સલાહ નહીં માની હોય. અનુભવ પ્રકાશ કરેલું, પણ એ તો ઠુંડારીમાંથી કરેલું છે, આ સંસ્કૃતમાંથી. મોક્ષમાં પ્રકાશ કે ઠુંડારીમાંથી એમણે જ કરેલું છે. શરણારામે કરેલું છે, મખણલાલજીએ કરેલું છે, પછી બીજા બે વિદ્વાનો છે, દિગંબર પંડિતો છે. ગુરુદેવ શરણારામને ટીકાવી ત્યારે હું બેસતો હતો, બધા બધા 10-15 જણા બેસતા હતા ગુરુદેવ પાસે. શું આ શરણારામ, શરણારામનું મગજ ઘણું સારું, ગુરુજી જોતા હતા ને મને વાંચવા ખાસ મોકલી હતી, તમારી ભૂલ હોય તો સુધારી લખો, તમે સુધારી દો. ત્યારે કહેતા હતા કે કોઈનો બરાબર નથી. એક સ્ફટિકનું દ્રષ્ટાંત આપ્યું છે, બીજું પાણીનું દ્રષ્ટાંત આપ્યું છે. મત વાત એમાંથી નીકળે કે 26 દ્રષ્ટાંતો આપ્યા છે પંચાધ્યાયીમાં. અગ્નિનું દ્રષ્ટાંત છે, અગ્નિનું પણ દ્રષ્ટાંત છે. સમયસારમાં છે ને 100 દ્રષ્ટાંતો. કેટલા છે? તાર પાસે આખા સમયસાર, પણ અમુક તો વિનય આવતા હોય ને દ્રષ્ટાંતમાં. પાણીમાં જે મલિનતા હોય તે નિર્મળી ઔષધિથી દૂર થાય છે, તેમ જ્ઞાનરૂપી સમ્યક ઔષધિથી રાગાદી મલિનતા દૂર થાય છે. આ એક દ્રષ્ટાંત, આ તો દ્રષ્ટાંત આપ્યું. શું? પાણીમાં જે મલિનતા છે, મેલ છે, માટી, પાણીમાં તો વરસાદનું પાણી છે, ડોળું મલિન પાણી દેખાય છે, એમાં માટી છે. નિર્મળી ઔષધિ એટલે ફટકડી અંદર ફેરવે એટલે એની રાસાયણિક પ્રક્રિયા એવી થાય, કેમિકલ ઇફેક્ટ આવે છે એના પાણી ઉપર. માટી નીચે બેસવા માંડે, સાવ નીચે તળીએ બેસી જાય એટલે પાણી ઉપરથી આશરીને લઈ લે. ડોળું હોય ચા જેવા કલરનો, નિર્મળ કાચ જેવું ટ્રાન્સપરન્ટ પાણી મળે, નહીતર પાણીની અંદર માટી એવી રીતે ભળી ગઈ છે કે તમે ગમે એટલું ગાળો એને, ગરણા છે ગાળો, ડોળું જ આવે નીચે. માટીના પણ એટલા ફાઇન પાર્ટિકલ્સ હોય છે, કપડામાંથી નીચે ઉતરી જાય. ખાલી ફટકડી આમ ફેરવો એક સેકન્ડ, થોડો ટાઈમમાં માટી જુદી ને પાણી જુદા. કેમિકલ પ્રોસેસ છે. એ દ્રષ્ટાંતે જ્ઞાનરૂપી સમ્યક ઔષધિથી રાગાદી મલિનતા દૂર થાય છે. પ્રાણને પ્રકૃતિ સાથે જાય કે નહીં, જ્ઞાન એને તોડી નાખે. પ્રાણ જાય પહેલા પણ જ્ઞાન એને તોડી નાખે. એ જ્ઞાન ઔષધિનો ચમત્કાર છે. કેવી રીતે એ વિચારવા જેવું છે. લઈશું કામ, કાલે તો ક્યાં હવે ટાઈમ રહેશે. સાંજ નથો, સાંજે નથી ને, બરાબર. જ્ઞાન છે એ રાગથી ભિન્નતા કરે છે. કેમ? ત્યાં દ્રષ્ટાંતમાં શું થયું? માટીને પાણીની ભિન્નતા કરે છે, એમ પર્યાયે પર્યાયે જ્ઞાન છે ભિન્નતા કરે છે. રાગાદી ભાવો જ્ઞેય છે, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. જ્ઞાન સ્વતંત્ર રાગના આધારે રાગનું પ્રતિબિંબ નથી એમ અનુભવ કરે છે. જ્ઞાનના આધારે રાગ નથી, રાગના આધારે જ્ઞાન તો નથી, કેમ કે તો બે સ્પષ્ટ જુદી જુદી જાતના ભાવો છે. પણ રાગનું પ્રતિબિંબ જે જ્ઞાનમાં પીડ્યું એ પણ રાગના કારણે ને રાગના આધારે નથી પીડ્યું, તે જ્ઞાનની સ્વકાળની પર્યાય છે. તે જ્ઞાનની સ્વકાળની પર્યાય છે. હમણાં થોડીક ચર્ચા ચાલી હતી શૈલેષભાઈ વાદને, આ સ્વકાળ સમજાવો, એ બધું થોડુંક બીજી રીતે સમજાવ્યું હતું. આજ બીજી આ વિચાર આવ્યો જરા ઊંડો. ગુરુદેવ તો કહેતા હતા કે જ્ઞાનમાં જ્ઞેયાકાર થાય છે એ જ્ઞેયના આધારે ને જ્ઞેયના કારણે નથી, એમ કહેતા હતા એ ભાષામાં. એ સ્વતંત્રપણે જ્ઞાન તે જ્ઞેયાકારે થયું છે એવી પોતાની સ્વતંત્રતા પૂરેપૂરી 100% પૂરેપૂરી સ્વતંત્રતાનો અનુભવ, એ ભિન્નતાનો અનુભવ છે. અને એ રાગાદીને ગાળી નાખે છે, જે રાગ ભલે ભિન્નપણે થાય છે, જ્ઞાનથી જુદો થાય છે, તો પણ એ રાગ ગળતો જાય છે. આવા અનુભવને કારણે રાગ ગળતો જાય છે અને ગળીને છેવટે ક્ષય પામતો જાય છે. રાગાદી વિભાવને પરીક્ષણ કરવાનો આ પ્રયોગ છે. એ જ્ઞાન આ રીતે એની સમ્યક ઔષધિથી એનું સમ્યક પ્રકારનું પરિણમન છે. જ્ઞાનનું એ સમ્યક પ્રકારનું પરિણમન છે, સ્વાભિમુખ પરિણમન છે કે જેનાથી રાગાદી ક્ષય પામે છે, દૂર થાય, મલિનતા દૂર થાય છે. એટલે રાગ પોતે જ ક્ષય પામે છે, કેમ કે રાગમાં મલિનતા છે ને રાગની મલિનતા દૂર થાય છે એમ નહીં, રાગ પોતે જ ક્ષય પામી જાય છે કેમ કે